કે જેટલો ભેદ પડે છે જ્ઞાન નો એટલો બહાર માં રાગ દેખાય છે, અને જેટલું જ્ઞાન અભેદ થઈને પરિણમે છે એટલી બહાર માં વિતરાગતા દેખાય છે. એવી સ્થિતિમાં જ્ઞાની પોતે પોતાના સ્વભાવની સન્મુખતા ન છોડતો, રાગરૂપ ન થતો. પરદ્રવ્ય તો નિયમથી દરેકને પ્રથક જ છે, ચાહે જ્ઞાની હો કે અજ્ઞાની હો, પણ પોતાની પર્યાયમાં થતો રાગ છે એ પણ ખરેખર ભીન તરીકે એને જ્ઞાનથી જ્ઞાનમાં રહીને તેને જાણ્યા કરે છે, અને ત્રિકાળી દ્રવ્યને અભેદપણે જાણ્યા કરે છે. એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની નિરંતર ચાલતી હોય છે. અહીંયા જે ચર્ચા આખી ઉપાડી છે 294 ગાથામાં, એમાં એ આત્મા અને બંધને જુદા કરવા માટેનું સાધન કોણ છે એની ચર્ચા અહીંયા આચાર્ય ભગવાને ઉપાડી છે. આપણે 6 દિવસથી ચાલે છે કે ભાઈ આત્મા એટલે શું, રાગ એટલે શું, અને એનું સાધન એટલે શું. આ ત્રણ વ્યવસ્થા દરેક જીવ પાસે રહેલી છે, કોઈ જીવાનાથી બાકી નથી. અજ્ઞાની હોય તો એની પાસે પણ આત્મા છે, એની પાસે પણ પરમપરિણામિક ભાવ છે, એની પાસે પણ ઔદૈહિક ભાવ છે, અને એની પાસે પણ જ્ઞાનનો ઉપયોગ લક્ષણ પ્રગટ પ્રત્યેક સમયે સાધન રૂપે રહેલું છે. આવી સ્થિતિ અજ્ઞાની પાસે પણ છે, અને જ્ઞાની પાસે પણ ખરેખર આવી સ્થિતિ રહેલી છે. પણ જ્ઞાનીને એમાં એકત્વ તૂટી ગયું છે, એનું સ્વામિત્વ તૂટી ગયું છે રાગાદી ભાવમાં, અને એકત્વ અને સ્વામિત્વ એના એકદમ જ્ઞાયકમાં સ્થપાઈ ગયા છે. માટે રાગ હોવા છતાં એ ખરેખર રાગથી પૃથકપણે વર્તા કરે છે. એવી અહીંયા આખી આત્મા કરતા રાગાદી ભાવ એટલે કે જે અહીંયા કર્મ તરીકે બતાવવામાં આવે છે, અને એ બેયને જુદા પાડવાનું, ભિન્નતા કરવાનું સાધન એકલું જ્ઞાન લક્ષણ ઉપયોગ લક્ષણ છે, એની ચર્ચા અહીંયા આચાર્ય ભગવાન કરે છે. આપણે થોડી ગાથાની ટીકા જોઈ લઈ પછી વિસ્તાર કરીએ છીએ. ટીકામાં કહે છે, આત્મા અને બંધને દ્વિધા કરવાનું કાર્યમાં કરતા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતા નિશ્ચય એટલે કે નિશ્ચયને પોતાથી ભિન્નકરણનો અભાવ હોવાથી, પોતાથી ભિન્નકરણનો તો અભાવ જ છે, હોવાથી ભગવતી પ્રજ્ઞા જ જ્ઞાન સ્વરૂપી બુદ્ધિ જ છેદનાત્મક છેદનના સ્વભાવ વાળું કરણ એટલે કે જ્ઞાન સ્વરૂપી બુદ્ધિ તે જ દેહનું છેદન કરે છે. એ છેદનના સ્વભાવ વાળું જ્ઞાન છે, જે જ્ઞાન આત્મા કરતા છે, જ્ઞાયક કરતા કહેવામાં આવે છે. અહીંયા એ છે પોતે અકર્તા સ્વભાવી, પણ રાગનો કરતા અત્યારે એને માની રાખ્યો છે. એ બેની વચ્ચે એની છીણી મારવા માટેનું સાધન એની પાસે જ્ઞાન છે. એવી જ્ઞાન સ્વરૂપી બુદ્ધિ જ છેદનાત્મક છેદનના સ્વભાવ વાળું કરણ છે. તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતા તેઓ નાનાપણાને એટલે અનેકપણાને અવશ્ય પામે છે. માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું જુદા કરવું છે, અર્થાત પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્માને અંત બંધ જુદા કરાય છે. એનું સાધન શું? તો કે પ્રત્યેક સમયે પ્રત્યેક જીવ પાસે જ્ઞાન નામનું સાધન પ્રગટ રૂપે મોજુદ છે. આત્મા તો પર્યાય અપેક્ષાએ અપ્રગટ છે, એટલે એના દ્વારા કોઈ કાર્ય થઈ શકતું નથી, અને રાગાદી ભાવ છે એનાથી તો જુદું પડવાનું છે. એટલે એ રાગ કાંઈ એમાં કામમાં આવતો નથી. એટલે સાધન હવે બચી ગયું એક જ્ઞાન, એક કરણ નામનું સાધન, એક ઉપયોગ લક્ષણ, એક જ્ઞાનની વર્તમાન અવસ્થા કે જે ખરેખર આત્મામાંથી ઉત્પન્ન થઈ અને ઉપયોગ રૂપે જાણવા રૂપે પ્રત્યેક સમયે પરિણામ કરે છે. એમાં જાણવું શું થાય છે? તો કે એક તરફ જ્ઞાયક છે, એક તરફ બંધરૂપ રાગાદી ભાવ છે. તો કે એ બેની વચ્ચે જ્ઞાન પોતે પોતાથી સ્વયં જ્ઞાન રૂપે જાણવા રૂપે પરિણામ કરે છે. એ જાણે છે કે એક તરફ રાગ છે, એક તરફ જ્ઞાયક છે. જ્ઞાયક નો અંશ હું છું, રાગનું મારામાં કાંઈ નથી. રાગ વિભાવ ભાવ છે, પરલક્ષ્ય થકી ખરેખર વિભાવની સ્થિતિ છે. અને મારું જે સાધન રૂપી જ્ઞાન છે હું છું, એ તો મેં ખરેખર મારા જ્ઞાયકને સાધને કરતાને અકર્તા સ્વભાવી ભગવાન આત્માને કદી છોડ્યો જ નથી. એવું જે સાધન છે એ સાધન પોતે નિર્ણય કરે છે કે હવે મારે આનાથી જુદું પડવા માટે મારે દેહમાં કેવી રીતે જુદાઈ કરવી, એ સાધન દ્વારા જ ખરેખર જુદાઈ થઈ શકે છે. એવું સાધન દરેક જીવ પાસે છે, એને શોધવા નથી જવાનું. પ્રજ્ઞા છીણી મારવી એટલે શું? આત્માને રાગને જુદા કરવા એટલે શું? કે ભાઈ કઈ ભેગા થઈ ગયા છે અને હવે અહીંયા આમ છીણી મારો એટલે બે જુદા પડી જશે? તો કે બિલકુલ એવું છે જ નહીં, એવો બનાવ બન્યો જ નથી. એક સમય માટે પણ આત્માને બંધ એકરૂપ થતા જ નથી. થતા નથી એવી જે જ્ઞાનમાં સમજણ થઈ એનું નામ જ પ્રજ્ઞાજીવી છે. જુદા ભેગા હોય એને કોઈ જુદા ન કરી શકે, અને જુદા હોય એને જુદા પાડવાના ન હોય, જુદા હોય એને જુદા જાણવાના હોય. એમ જાણવાનું કામ જ્ઞાન કરે ત્યારે ખરેખર એ બે આત્માનું લક્ષણ જ્ઞાન, બંધનું લક્ષણ રાગ, અને એ બે ને છેદવાનું કામ કરનારો જ્ઞાનનો ઉપયોગ. એ જ્ઞાનના લક્ષણ થી આ બે ની જુદાઈ ધ્યાનમાં આવી જાય. એક બ્રિજ ઉપર કોઈ જીવ ઉભો હોય અને એ જીવ ઉભો હોય એક બાજુ એને એક તરફી એને આત્મા દેખાતો હોય, એક તરફી એને રાગ દેખાતો હોય. હવે ઉભો છે બ્રિજ ઉપર, એ ઉભો છે ક્યાં? તો કે જ્ઞાનના લક્ષણમાં ઉભો છે. એ ઉભો છે ક્યાં? તો કે જ્ઞાનના સાધન રૂપી લક્ષણમાં ઉભો છે, જ્ઞાનના ઉપયોગમાં ઉભો છે, જ્ઞાનની પર્યાયમાં ઉભો છે. ના ઉભો રહીને નિર્ણય કરે છે. એ નિર્ણય શું કરે છે? કે મારે કઈ તરફ જવાનું છે? આ તરફ જો તો વિભાવ છે, આ તરફ જો તો દુઃખ છે, આ તરફ જો તો બંધ છે, આ તરફ જો તો આકુરતા છે, અને આ તરફ જો તો મારું ચૈતન્ય પણ છે, આ તરફ જો તો મારી ત્રિકાળતા છે, આ તરફ જો તો મારો સ્વભાવ છે, આ તરફ જો તો જ્ઞાનાનંદ ની બુદ્ધિ વિદ્યમાન છે. એમ જ્યાં એને બે ની વસ્તુ સ્થિતિ ખ્યાલમાં આવે છે ત્યારે એ જ્ઞાનમાં નિર્ણય કરવા માટે પ્રવૃત્તિ સ્થિર થાય છે. પેલા અધ્યયન કરે છે, પછી એ સંબંધીનો એને વિચાર કર્યા કરે છે. વિચાર ચાલતા 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 એ વિચારમાં એક વિચારનો વ્યય અને નિર્ણયનો ઉત્પાદ, એવી એક ભૂમિકા એ જીવમાં આવે છે. અને નિર્ણયની ભૂમિકા આવે છે ત્યારે એને ખબર પડે છે કે હું જેનું લક્ષણ છું એવું અદભુત પરમાત્મા તત્વ, એની સાથે તો મારો અંત અનન્યપણે વર્તી ગયો છે. અને ખરેખર આ જે મારું લક્ષણ નથી, બંધનું લક્ષણ રાગ, એ તો ખરેખર મારાથી જુદું છે, પ્રસક છે. એ તો ખરેખર મને જાણવામાં આવે છે, ખરેખર તો એ મારી વસ્તુ નથી, મને જાણવામાં આવે છે, મને જણાય છે, પણ એ ખરેખર મારામાં નથી, એમ એને ખ્યાલ આવે છે. ત્યારે એની નિર્ણયની ભૂમિકા એક ચાલુ થાય છે. જો અહીંયા બીજો પેરેગ્રાફ આવે છે ને, પછી આપણે એનો વિચાર કરીએ. પછી અહીં પ્રશ્ન થાય છે કે આત્માને બંધ કે જેવો ચૈત્ય ચેતક ભાવ હોય. ચૈત્ય ચેતક ભાવ એટલે ચૈત્ય એટલે રાગ એટલે કે જ્ઞેય, અને ચેતક એટલે કે જ્ઞાન એટલે કે આત્મા. ચૈત્ય અને ચેતક ભાવ, ચૈત્ય એટલે જણાવવા લાયક અને ચેતક એટલે કે જાણનાર, એવો ચૈત્ય ચેતક ભાવ આત્મા અને બંધ કે જેવો ચૈત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે, અત્યંત નિકટતાને લીધે, જ્ઞેય અને જ્ઞાનની અત્યંત નિકટતા, એકરૂપતા નહીં, એકપણો નહીં, અત્યંત નિકટતા છે. બે પાસે પાસે રહેલા છે, તે એક નથી થઈ ગયા, જે નહીં જુદા, જે પણ જુદા હોવા છતાં તે અત્યંત નિકટ. એટલે કે જે ચૈત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક જેવા થઈ રહ્યા છે, એ છે નહીં, એક જેવા થઈ રહ્યા છે એવું એને લાગે છે. એને ભ્રમણાથી એમ કહે છે કે આજે એક થઈ ગયા છે, કારણ કે એને જુદાઈ દેખાતી નથી. એટલે એને તો એમ જ લાગે છે કે આજે એક જ છે. ચૈત્ય રીતે હું છું, ચેતક રીતે હું છું, જણાવવા લાયક રાગ છે તે હું છું, અને જાણનાર જ્ઞાન છે તે હું છું. એવી ચૈત્ય ચેતક ભાવની અત્યંત નિકટતા હોવા છતાં, એને એક જેવા ન હોવા છતાં, એને એક જેવા ભાસવા માંડે છે, ધીરે એક જેવા થઈ ગયા છે. અને ભેદ જ્ઞાનના અભાવને લીધે, ભેદ વિજ્ઞાનના અભાવને લીધે જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે, અર્થાત જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં ગણવામાં આવે છે, તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદાય? અત્યંત નિકટપણું હોવાને કારણે તેને એમ લાગે છે કે જ્ઞેય અને જ્ઞાન એક થઈ ગયા છે. એટલે કે જ્ઞેયો જાણે જ્ઞાનમાં આવી ગયા છે, જ્ઞેયો જ્ઞાનમાં જાણે પ્રવિષ્ટ થઈ ગયા છે. જ્ઞેયોનું જ્ઞાનમાં કાંઈ ન હોવા છતાં જ્ઞાનમાં જ્ઞેયાકારો બનતા હોવાને કારણે, જેવું જ્ઞેય છે એવા જ્ઞેયાકારો જ્ઞાનથી જ્ઞાનમાં સ્વતંત્ર બનતા હોવાને કારણે એને એમ લાગે છે જાણે કે જ્ઞેયો જ જ્ઞાનમાં આવી ગયા. જેમ અરીસામાં પરપદાર્થો દેખાય, અરીસામાં મોર દેખાય, તો એને એમ થાય કે ઓહો અરીસામાં પરપદાર્થ આવી ગયા, અરીસામાં મોર આવી ગયો. હવે અરીસામાં તો અરીસો જ છે, અરીસામાં મોર ક્યાંથી આવે? એ પ્રથક પદાર્થ છે, અરીસો પ્રથક પદાર્થ છે. પછી ભેદ જ્ઞાન ન થતું હોય તો મોર ટવકો કરે ને ત્યારે ખબર પડે, ઓહો આ તો મોર જુદો છે. મોર ટવકો કરે, ખબર તમને? સવારના પાંચ સાડા પાંચ તમે જાઓ ને ચાલવા માટે જંગલ માં નીકળો ને, જંગલ જેવું હોય ત્યાંથી, તો ત્યાંથી મોર ડૌકા કરતો હોય. એ મોર ડૌકા કરે ત્યારે શું બોલે ખબર છે? મેં યહાં હું. શું બોલે? એમ બોલે છે કે મેં યહાં હું. ઓલો એને અરીસામાં જોડે છે, ત્યાં મોર ડૌકો કરે છે. મેં યહાં હું, ત્યાં જ મેં જ્ઞાનની જુદાઈ થઈ જાય. ઓ અરીસામાં તો અરીસો છે, અરીસામાં તો સ્વચ્છતા છે, અરીસામાં ક્યાં મોર છે? મોર તો મોરમાં છે, અરીસો અરીસામાં છે. ઉલટાનો મોર તો જ્ઞાનની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે, અરીસો મોરને પ્રસિદ્ધ નથી કરતો. મોર અરીસાની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે, ત્યાં મોર ઉપરથી લપ છૂટી જાય છે, લપ છૂટી જાય છે અને સ્વચ્છતા દેખાય છે. ઓહો જ્ઞાનની તો સ્વચ્છતા છે, જ્ઞાનનું તો જાણવાનું છે, જ્ઞાનમાં તો ખરેખર એનો વૈભવ જાણ છે. જ્ઞાનની સ્વચ્છતાને કારણે અનંત જ્ઞેયો ઝડપતા હોવા છતાં જાણે જ્ઞેયો જ્ઞાનમાં ડૂબી ગયા, જ્ઞાનમાં કોતરાઈ ગયા, જ્ઞાનમાં આવી ગયા એવું એને ભાસ થાય છે. એ આવતા નથી, છે તો પ્રથક ને પ્રથક, પણ નિકટતાને કારણે એને એક જેવા ભાસે છે. ભેદ વિજ્ઞાન નો અભાવ છે એટલે એને એમ થાય છે જાણે કે જ્ઞેયો જ્ઞાનમાં આવી ગયા, જ્ઞેયો પ્રવિષ્ટ થઈ ગયા જ્ઞાનમાં. અરે ભાઈ, જ્ઞાનમાં જ્ઞાન સિવાય કઈ હોતું જ નથી. કોઈ પણ પદાર્થ ને એના મટીરિયલ થી તપાસતા શીખી જાઓ. આ મટીરિયલ કોનું છે? જ્ઞાન પર્યાય છે, મટીરિયલ કોનું છે? તો કે તમારે જ્ઞાન સિવાય કઈ દેખાતું જ નથી, એમાં મટીરિયલ જ્ઞાનનું જ છે. પર પદાર્થ જ્ઞેયો છે તો કે એનું મટીરિયલ આવ્યું છે આમાં જ્ઞાનમાં છે? બિલકુલ એ મટીરિયલ આમાં પ્રવેશતું નથી, આ મટીરિયલ ત્યાં જતું નથી. બે પ્રસંગ પ્રસંગ હોવા છતાં નિકટપણાને લાગે, એનું પ્રતિપાદન થતું દેખાતું હોવાને લીધે એને જાણે એમ થાય છે કે આમાં આવી ગયું છે, આમાં પ્રવેશ થઈ ગયું છે, આમાં જ્ઞેયો આવી ગયા, જ્ઞેયો આમાં ડૂબી ગયા. 200 નંબરની ગાથા પ્રવચન સારી છે એમાં આવે, જ્ઞેયો જાણે જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય, જ્ઞેયો જાણે જ્ઞાનમાં પ્રવેશ થઈ ગયા હોય, જ્ઞેયો જાણે જ્ઞાનમાં ડૂબી ગયા હોય એવો ભાસ થાય છે એને. એવું બિલકુલ છે નહીં. એટલે અહીંયા જ્ઞેય અને જ્ઞાનની નિકટતા બતાવી અને એ બેની જુદાઈ બતાવે છે. જુઓ એક દ્રષ્ટાંત આપું. અક્ષયભાઈ કહેતા હતા કે તમે કઈ દ્રષ્ટાંત આપો નહીં, તમારી ધારા એવી ચાલે કે કઈ દ્રષ્ટાંત આવે નહીં, સીધી તત્વની જ વાત આવે, હવે નવા નવા લોકોને સમજાય ક્યાંથી કે? મેં કીધું કઈ વાંધો નહીં, આપણે દ્રષ્ટાંતની ધારા વર્તાવી દે, બહુ પૂછે છે. આપણે દ્રષ્ટાંત ન દેવાય એવું થોડું હોય, પણ એમાં એવું છે દ્રષ્ટાંત આપો ને એટલે દ્રષ્ટાંત બધા યાદ રહી જાય અને સીધા ભૂલી જાય. આ તો મુમુક્ષુની આવી સ્થિતિ છે. એટલે દ્રષ્ટાંત છે ને હંમેશા સિદ્ધાંત માટે હોય છે. દ્રષ્ટાંત હંમેશા સિદ્ધાંતને પ્રગટ કરો. પ્રગટ કેમ થઈ જાય, પ્રસિદ્ધ કેમ થાય સિદ્ધાંત, સિદ્ધાંત રસમાં કેમ આવી જાય એના માટે દ્રષ્ટાંત હોય છે. એટલે દ્રષ્ટાંતને સમજી જાણી અને સિદ્ધાંત શું આમાં છે એના ઉપર જ્ઞાન કેન્દ્રિત થવું જોઈએ. જો એના ઉપર જ્ઞાન કેન્દ્રિત ન થાય તો દ્રષ્ટાંત રહી જાય, એ યાદ રહી જાય એકદમ, અને પાછું એ થોડા ટાઈમમાં તો ભૂલાય જાય. અત્યારના કાળનો પ્રયોગ પણ બહુ થોડો, બહારના ભૌતિક સાધનો ઘણા, લોકોને ટાઈમ બહુ ઓછો, એટલે આની પાછળ પડવાની મહેનત તો કોણ કરે? જે મોક્ષમાં જવાનો હોય જલ્દી એની પાછળ પડી જાય કે આ જ્ઞાન લક્ષણ શું છે, આ જ્ઞાન લક્ષણ કેમ પકડાતું નથી, આ રોજ આ પીડા કરે છે, આ રાજકોટ થી આવીને રોજ કહીએ જ્ઞાન લક્ષણ જ્ઞાન લક્ષણ જ્ઞાન લક્ષણ, આ જ્ઞાન લક્ષણ પકડાતું કેમ નથી, એની પાછળ પડી જાય ને તો એને ખબર પડે કે ઓહો આ તો મારા લક્ષણની ચર્ચા છે, આ તો મારું લક્ષણ આવું છે, આ તો મારા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, ઉપયોગમાં ઉપયોગ જ છે. જ્ઞાન ક્રિયા સ્વભાવ ભોગવવાથી નિષેધવામાં કદી આવતી નથી, જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે એમને ખ્યાલ આવી જાય. એટલે અહીંયા જે આ નિકટપણાની ચર્ચા છે ને, આત્મા એક જ્ઞાન અને એક રાગ આ ત્રણ પ્રકાર છે. હવે આ શરીર છે ને, શરીર આખું શરીર, આ શરીર શું છે? અવયવી છે, અવયવી છે આખું. એના અંગ ઉપાંગ છે ને, હાથ છે, પગ છે, આંખ છે, ઇન્દ્રિયો છે, મોઢું છે, આ અંગ ઉપાંગ કહેવાય આખા શરીરમાં. તો એ આખું શરીર છે એ અવયવી છે, એ અવયવી છે, બધા એના અવયવો છે. એમ આત્મા પણ અવયવી છે આખો. એનામાં ગુણો છે, જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, વિજ્ઞ છે, શ્રદ્ધા છે. જેમ આત્મા અવયવી છે એમાં શરીર પણ અવયવી છે, અવયવી છે. હવે એ અવયવીના અવયવો હોય છે, જેમ આત્માના અવયવ હોય એમાં શરીરના પણ અવયવ છે. જેમ કે હાથ છે, પછી આ કાન છે. હવે કોઈ જીવને તાવ આવી ગયો, સમજો તાવ આવી ગયો એટલે શું કરે? પેલા તો થર્મોમીટર તો હોય નહીં, તાવ આવ્યું હોય ત્યારે તરત તો કરે શું? કે એને વધેલો નખ હતો, સમજા? વધેલો નખ, વધેલો નખમાં રસ છે એટલે સમજ છે જણા. એ વધેલા નખથી આમ કરે, એને ખબર ન પડે કે આ રસ આવશે કે નહીં, ખ્યાલ ન આવે. પછી એ વિચાર કરે કે આ વધેલા નખથી તો ખબર નહીં પડે. કારણ કે શું કામ? કે વધેલો નખ છે ને એ અવયવી નો અવયવ નથી, કારણ કે એ કપાઈ જાય છે, એ નીકળી શકે છે. એટલે હવે જો એને તાવનું પૃથ્થકરણ કરવું હોય, તાવનું માપણી કરવી હોય, તો એને અવયવીના અવયવને અવયવથી તપાસ કરવી પડે. એટલે આ ટેરવું જ, ટેરવું પકડે છે. આ ટેરવાથી આમ આમ કે હા, તાવ તો છે, ખબર પડી ગઈ કે તાવ તાવ પડાયો છે. એમાં ભગવાન આત્મા છે, ચૈતન્ય સ્વાભાવિક પરમાત્મા છે, ધ્રુવ પરમાત્મા છે, અનંત ગુણાત્મક આત્મા છે, ચૈતન્ય સ્વરૂપી વસ્તુ છે, એ જ્ઞાયક ભાવ છે, અવયવી છે, અવિનાશી તત્વ છે, ઉતાર સ્વભાવી છે, પરમ પરિણામી ભાવ લક્ષણ વાળો છે. હવે એ અવયવી છે, એનું એક અવયવ છે. તો કે એનું અવયવ કોણ છે? તો કે એનું અવયવ જ્ઞાન છે, એનું સાધન જ્ઞાન છે, એનું કરણ જ્ઞાન છે. અને આ અવદયિક ભાવ છે, બંધનું લક્ષણ છે, એ વધેલો નખ છે, છે ખરો પાછો, પણ એ વધેલો નખ છે, એ અવયવી નો અવયવ નથી, એ નીકળી જાય છે. અવયવી નો અવયવ જ્ઞાન છે, એ જ્ઞાન આત્મા સાથે અનન્ય છે, જેમાં ટેરવું આખા શરીર સાથે અનન્ય છે. આ વધેલો નખ છે એ અનન્ય નથી, એનાથી ઓળખાણ કરીને થઈ શકી એમ રાગથી આત્મા ખ્યાલમાં નથી આવતો. એ તો વધારાની ચીજ છે, નીકળી જતી વસ્તુ છે, જવા માટે આવે છે, રહેવા માટે નથી આવતી. એ વધારાની ચીજ છે. ઔદયિક ભાવમાં મારું લક્ષણ વ્યાપતું નથી, એમ આ ટેરવું છે એ નફમાં વ્યાપતું નથી, એમાં આખું અવયવી છે એ આ નખમાં વ્યાપતો નથી, કે આ વધેલો નખ છે એ આ શરીરમાં વ્યાપતો નથી. એમ રાગ પ્રત્યેક સમયે પ્રગટ છે, જ્ઞાન પ્રત્યેક સમયે અનન્ય છે આત્માથી, કારણ કે એ અવયવી નો અવયવ છે. એટલે એને લક્ષણ જુદું છે, અને એ લક્ષણ અને લક્ષ ક્યારે જુદા નથી પડી શકતા. અને રાગ જુદો પાડવાનો નથી, એ જુદો જ છે. જ્યાં એ લક્ષ કાપીને ફેંકે છે ને, ત્યારે એને ખબર પડે તો આ તો જુદો હતો, નીકળી ગયો, છે જુદો જ. જયારે એની પર્યાયમાં દેખાય છે ને રાગ, ત્યારે પણ ખરેખર એ જુદો જ છે. એ દ્રવ્યથી જુદો, એના ગુણથી જુદો, એની જ્ઞાનની પર્યાયના સાધન રૂપી અંશથી પણ રાગ જુદો છે. અવયવી નું અવયવ જ્ઞાન સુધી હોય છે. રાગ છે તે અવયવી નો અવયવ નથી, એ પ્રથમ વસ્તુ છે, પરલક્ષ થતી વસ્તુ છે, અત્યંત નિકટપણાને કારણે. કે ભાઈ આ ઘેરવામાં જ તો વધેલો લક્ષ છે, અત્યંત નિકટપણું છે, અત્યંત નિકટપણાને કારણે ભ્રાંતિ થાય છે. અને ઓ આ રાગ મારો છે, મને આવો રાગ થયો, મારાથી આવો રાગ થઈ ગયો, મારાથી આવા પરિણામ થઈ ગયા. ભાઈ એ ધ્યાન એનો તને ખેદ વર્તે એ જુદો વિષય, અને તારો છે એ માન એ એક જુદો વિષય છે. જો તું એને તારો જ માયના કરી, ખરેખર તો જ્ઞાય ભાવ તને તારો કદી નહીં લાગે, જ્ઞાન લક્ષણ તને તારું કદી નહીં લાગે. તારી મર્યાદા તો તું એટલી જ બાંધી લે કે જ્ઞાયક માત્ર આત્મા અને એનું લક્ષણ માત્ર જ્ઞાન, મારી વસ્તુ આટલી જ છે, આની બાર મારું કાંઈ છે જ નહીં. આટલામાં ને આટલામાં અભેદ જ્ઞાન થાય તો વિતરાગતા, આટલામાં ને આટલામાં જ્ઞાન ને જ્ઞાયકમાં ભેદ પડે તો રાગ. બસ આ આનું બેરોમીટર છે, જેટલો તમે જ્ઞાન નો ભેદ પાડો, જેટલા તમે જ્ઞાન ના લક્ષણ ને જુદું રાખો ગાયક થી, એટલી બહાર માં રાગ રૂપ પ્રવૃત્તિ ચાલે, અજ્ઞાની ને મિથ્યાત્વ રૂપ પ્રવૃત્તિ ચાલે, જ્ઞાની ને રાગ રૂપ પ્રવૃત્તિ ચાલે. અને જેટલો જ્ઞાન ને ગાયક ની અપેક્ષા થાય, એટલો બહાર માં વિતરાતા અને અજ્ઞાની જ્ઞાની થઈ જાય. તમે આટલી જ સ્થિતિ છે. એટલે અહીંયા ચોખ્ખી વાત કરે છે આચાર્ય ભગવાન, દેહની નિકટતાને તારને એક જેવા થઈ ગયા હોય એમ વાંચે છે. એમાં એમ લખ્યું નથી એક થઈ ગયા છે, જો જરા બરાબર વાંચો તો હું બરાબર જ વાંચું છું, ખબર પડે. આત્મા અને બંધ કે જેવો ચૈત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક જેવા થઈ રહ્યા છે, એક જેવા થઈ રહ્યા છે, અને ભેદ જ્ઞાન ના અભાવ ને લીધે જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે. વ્યવહાર એટલે શું? અસત્ય કથન, જૂઠું કથન, એમ વ્યવહાર થી કહેવામાં આવે છે. જાણે એક જાણે ન થઈ ગયા હોય, જાણે બે એક ન ભાગતા હોય. અરે ભાઈ, એક થયા નથી અને એક ભાગે છે, એ તારી ભ્રાંતિ છે. એક થતા નથી, જો એક થઈ જાય તો જુદા પડે નહીં. જ્ઞેય તો કેટલું બધું પૃથક હોય છે, કેટલું પૃથક છે. હવે જ્ઞેય જો એક થઈ ગયું હોય તો જ્ઞેય જો જ્ઞાન સાથે એક થઈ જાય, માની લો કે જ્ઞેય જ્ઞાન સાથે એક થઈ ગયું, કે જ્ઞેય અને જ્ઞાન એક થઈ ગયા, તો હું એમ કહું છું તો એને સમયગ્રસ્ત હોવું જોઈએ. જ્ઞેય ને જ્ઞાન એક થઈ જાય તો બીજ સમય, જો દેહના લક્ષણ એક હોય, જો દેહનો સ્વભાવ એક હોય, તો એ જ્ઞેય ને જ્ઞાન એક થઈ ગયા, એમાં તો જાણવું સમય થઈ જાય. બિલકુલ બે એક થતા જ નથી, બે એક માને છે એનું નામ જ મોટામાં મોટી ભ્રાંતિ, અનાદિથી જીવને ચાલે છે. આ સંસાર છે ને એ ભ્રાંતિનો છે, સંસાર સમયવર્તી છે, સંસાર ભ્રાંતિનો છે. બીજે સમયે સંસાર ચડી શકે છે, એક સમય નું જ ખરેખર અજ્ઞાન છે. ભલે તે અનાદિથી ધારાવાહિક ચાલતું હોય, છતાં પ્રત્યેક સમયે નવું નવું મિથ્યાત્વ છે, નવો નવો રાગ છે, અને મોરા દ્વેષ થી અહીંયા જ્ઞાન નું અજ્ઞાનત્વ કહેવામાં આવે છે. જ્ઞાન કદી અજ્ઞાન રૂપ પરિણમી શકતું નથી, જ્ઞાન નિયમ થી જાણવા રૂપ પરિણમે છે. પણ એની બાજુમાં મોરા દ્વેષ છે, એ અપેક્ષાએ એ ઉપયોગને અશુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે, મિથ્યા ઉપયોગ કહેવામાં આવે છે, વિપરીત જ્ઞાન કહેવામાં આવે છે, બહિર્લક્ષી જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન કદી પણ બહિર્લક્ષી થતું નથી, જ્ઞાન કદી મલિન થતું નથી, જ્ઞાન કદી અશુદ્ધ થતું નથી. કારણ કે જે જ્ઞાન લક્ષણ કીધું આત્માનું, લક્ષણ માં અશુદ્ધતા આવે તો લક્ષ માં અશુદ્ધતા આવી જાય. લક્ષણ કદી અશુદ્ધ થાય નહીં. કોઈ પદાર્થનું જો લક્ષણ અશુદ્ધ થઈ ગયું તો એ લક્ષ અશુદ્ધ થઈ જાય. લક્ષણમાં અશુદ્ધતા ન હોય પણ લક્ષણની સાથે રહેલા બીજા પદાર્થોની અશુદ્ધતા જોઈને લક્ષણ ઉપર ઉપચાર કરવામાં આવે કે આ લક્ષણ પર અશુદ્ધ થઈ ગયું. અરે ભાઈ, જે લક્ષણ હોય જેમાં જ્ઞાનમાં જ્ઞાયક પ્રતિષ્ઠિત હોય, જે ચૈતન્યનું વિધાયી પરિણામ હોય, ચૈતન્યને અનુસરીને પરિણમતા પરિણામ હોય જ્ઞાન ઉપયોગ, એ કેવી રીતે અશુદ્ધ થાય, એમાં કેવી રીતે મલિનતા આવે? એ લક્ષણ તો એવું ને એવું જ જ્ઞાનરૂપ 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 જાણવાનું પતી ગયું છે. એ જાણવાનું પતી ગયું છે, સ્વચ્છતારૂપ રહી ગયું છે. એટલે તો કોઈ પણ સમયે જ્ઞેયો ઝડકા જ કરે છે, ઝડકા જ કરે છે, ઝડકા જ કરે છે. જ્ઞેયો ઝડકે પણ જ્ઞાનમાં આવે નહીં, જ્ઞાન જાણે છતાં જ્ઞેયરૂપ થાય નહીં. એવી કોઈ સ્થિતિ આ લક્ષણની રહેલી છે, એવી કોઈ સ્થિતિ આ સાધનની રહેલી છે. એવું સાધન દરેક પાસે પ્રગટ રૂપ મોજુદ છે, અને એ સાધન પાછું ખરેખર આત્મા સાથે અનન્ય રૂપે રહેલું છે. સમયસર તમે વાંચો શાસ્ત્ર આખું, કેટલી જગ્યાએ ઉપયોગ અનન્ય છે. ઉપયોગ લક્ષણ હોવાને કારણે એ આત્માનું અનન્યપણું લક્ષનું કદી છોડતો જ નથી. અને તારી વસ્તુ એટલી જ છે, એની બહાર જેટલો રાગ પ્રવર્તે છે, જેટલો મિથ્યાત્વ પ્રવર્તે છે, બધી સાપેક્ષતા, કર્મની સાપેક્ષતા વાળી સ્થિતિ છે. કોઈ પણ જગ્યાએ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી કર્મોની સાપેક્ષતાથી જ ખરેખર મોહ રાગ દ્વેષના પરિણામો થઈ ગયા છે. એ કર્મથી નથી થતા, પણ કર્મનું લક્ષ કરવાથી થાય છે. એટલે તેની સાથે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને આ જ્ઞાન છે એને ખરેખર કોઈ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, કારણ કે એ સ્વભાવનો અંશ છે, એ સાધન રૂપે રહેલું છે, એ લક્ષણ રૂપે રહેલું છે, અંશીનો અંશ છે, સ્વાભાવિક પર્યાય છે. એ પર્યાયમાં આત્માનો અનુભવ થાય છે. જે પર્યાયમાં આત્માનો અનુભવ થાય, જે પર્યાયમાં વેદન આવે, એ પર્યાય કોઈ સમયે ક્યારેય અશુભ નથી. જો એ અશુભ થાય તો એમાં બિલકુલ અનુભવ નથી થતો કોઈને. પ્રત્યેક સમયે ભાગ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે કે જાણવામાં આવી જ રહ્યો છે. ગુરુદેવને પૂછ્યું એક વખત કે આ જાણવામાં આવી ગયો છે તો અનુભવ કેમ થતો નથી, એ પ્રશ્ન કહ્યો. જાણવામાં આવી ગયો છે આચાર્ય ભગવાન આટલી આટલી વાર કહે છે, અને પ્રથમ આત્માને જાણવામાં આવી ગયો છે, અનુભવ કેમ થતો નથી? તો કે દર્શન લઈ ગયો છે, તું દર્શન લેવા તૈયાર નથી. અને તું દર્શન લઈ લ્યો છો પણ તું સ્વીકારવા તૈયાર નથી. દર્શન લઈ લ્યો છે પણ તું દર્શન લેતો નથી. એ કુટકુટ આચાર્ય કીધું પ્રથમ આત્માને જાણ. પછી અમૃતચંદ્ર આચાર્ય કે દર્શન લઈ ગયો છે ને આ દર્શન લઈ લ્યો છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે જાણવામાં આવી ગયો છે પણ સ્વીકાર નથી કરતો. એટલી જ વાત ઉપર કેન્દ્રિત થતો નથી. અને બીજા વિષયોમાં એના જ્ઞાનને એકદમ લંબાવી દે છે. એટલે જ્ઞાનના ઉપયોગનો નિત્યપણે દુરુપયોગ પેદા કરે છે. અને એ દુરુપયોગમાં પછી કથાઓની પ્રવૃત્તિ, વિભાવોની પ્રવૃત્તિ, મિથ્યાની પ્રવૃત્તિ, બધી પ્રવૃત્તિઓ એમાં થયેલા જ કરે. એવો કાદવમાં રગદોળાઈ જાય છે જીવ, કે એની ચેતના છે, એનું ચૈતન્ય પણ છે, એ એવું મિલિત થઈ જાય છે કાદવ સાથે, રાગ સાથે, એ જુદો પડી શકતો નથી. નાખી એટલું બધું લક્ષણ સુરક્ષિત હોવા છતાં એ લક્ષણનો સદુપયોગ નથી કરતો. એને પોતાના સ્વભાવ તરફ એની અંગુલી નિર્દેશ કરીને જાતો નથી. ના ઓ મારી તો વસ્તુ આવી છે, મારું ચૈતન્ય પણ ભાવ છે, મારો જ્ઞાન જ લાયક ભાવ છે, મારું તો ભૂતાર સ્વભાવી સ્વભાવ છે મારો, એવી વાત આચાર્ય ભગવાન ઠેર 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 અનેક ગાથાઓમાં કરતા હોવા છતાં, અને એની પાસે એવી સ્થિતિ મોજૂદ છે, કેટલા જ્ઞાનીઓ મોજૂદ છે કે જે જ્ઞાનીઓ આવી રીતે પરિણમી ગયા છે, જે પૂજ્ય ગુરુદેવશ્રી, શ્રીમદજી, પૂજ્ય બહેનશ્રી, સોગાનીજી, શાંતાબેન, એવા કેટલા જ્ઞાનીઓની હારમાળા છે કે જે ખરેખર રાખી પ્રથમ થઈને પરિણયમાં હોય, જ્ઞાન અક્ષરથી જ્ઞાયકના રૂપમાં એક પ્રયોગનું કામ છે. આમાં પ્રયોગે ચડવું પડશે. પ્રયોગ એને કરતા આવડી જશે રાગ ભીન ને જ્ઞાન ભીન, જેમ સોગાનીજીએ કહ્યું રાગ ભીન ને જ્ઞાયક ભીન. જ્ઞાન લક્ષણથી જ્ઞાયક ખ્યાલમાં આવે, રાગ ખરેખર મારું લક્ષણ નથી, રાગ ખરેખર વિભાવની પ્રવૃત્તિ છે. એમ જેમ 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 એની વેદનાની પ્રક્રિયા ચાલતા 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 એને ખ્યાલમાં આવે તો એક એની નિર્ણયની ભૂમિકા એવી આવે છે. નિર્ણયને ગુરુદેવ બે પ્રકારે કહે છે, એક અનુભૂતિને પણ નિર્ણય કહે છે, હમણાં જ આવું નથી વાત, અનુભૂતિને નિર્ણય હમણાં કીધો ગુરુદેવ પ્રવચનમાં. અને એક નિર્ણય એવો હોય છે કે અનુભૂતિ પહેલા પણ સવિકલ્પ દશામાં એક નિર્ણયની ભૂમિકા આવે છે. જો જ્ઞાનનો સ્વભાવ છે ને એ સવિકલ્પ છે. સવિકલ્પ એટલે વિકલ્પ સહિત નહીં, સવિકલ્પ એટલે ભેદા ભેદનું જ્ઞાન કરે પ્રત્યેક સમયે, એનું નામ જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે. સવિકલ્પ સ્વભાવ એક જુદી વસ્તુ છે જ્ઞાનનો, અને જ્ઞાનનું સવિકલ્પ પણ એક જુદી વસ્તુ છે. સવિકલ્પ પણ એ જ્ઞાનની અનુભૂતિમાંથી ચ્યુત થઈને બહાર આવે ત્યારે સવિકલ્પ પણ પ્રગટ થાય છે. એના સ્વભાવમાં સવિકલ્પ સ્વભાવ છે. જાણવું, ભેદા ભેદનું જાણવું, અભેદનું જાણવું, ભેદનું જાણવું, જ્ઞાનમાં જ્ઞાનથી પોતાથી જ પોતામાં જ્ઞાનને જાણતા અભેદ કેવો છે અને ભેદ કેવો છે એવો ખ્યાલમાં આવી જાય, એને ખરેખર જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ ભેદા ભેદનું જાણવું કહેવામાં આવે. અને એ જ જ્ઞાન જયારે અંતર્મુખ થઈને બહાર ઉત્પાદ રૂપે પાછું જ્ઞાન વિકલ્પાત્મક દશામાં આવે તો એને જ્ઞાનનું સવિકલ્પ પણ કહેવામાં આવે. અને એ જ્ઞાની એ સંકલ્પનો છોડી અને આત્મા સાથે અભેદ થઈને પરિણમી જાય તો એને જ્ઞાનીનું જ્ઞાનમાં નિર્વિકલ્પનું કહેવામાં આવે. નિર્વિકલ્પનું અને સંકલ્પનું એ બે પર્યાયના પરિણમનની સ્થિતિ છે. અને એ પરિણમનની સ્થિતિથી જ્ઞાનનો સંકલ્પ સ્વભાવ છે એ સ્વભાવ તો સ્વભાવ રૂપે પોતે રહેલો જ છે. આ જ્ઞાનની પર્યાયની ચર્ચા ચાલે છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સવિકલ્પ છે. સવિકલ્પ એટલે ભેદા ભેદનું જાણવું જ્ઞાનમાં પ્રત્યેક સમયે નિરંતર દરેક જીવને ચાલે છે, કારણ કે સ્વભાવ છે. હવે એ ભેદા ભેદના જાણવામાંથી જે જ્ઞાન અભેદ તરફ ચાલ્યું જાય છે, ભેદનું લક્ષ છોડે છે, અભેદ તરફ ચાલ્યું જાય છે. હું તો અભેદ પરમાત્મા છું, હું તો જ્ઞાયક પરમાત્મા છું, તો એ સવિકલ્પ સ્વભાવ રહી જાય છે અને નિર્વિકલ્પ પણ પ્રગટ થઈ જાય. નિર્વિકલ્પ પણ જે પ્રગટ જીવ, એ નિર્વિકલ્પ પણ પ્રગટ જીવ ને એને સવિકલ્પ સ્વભાવ જાણે છે. સવિકલ્પ સ્વભાવ જાણે છે કે આવું નિર્વિકલ્પ પણ થયું. હવે એ જ્ઞાની નિર્વિકલ્પ પણ આમાંથી પાછો એનો ઉપયોગ ચૂક થઈ અને એ બહાર આવી જાય છે. બહાર આવી જાય છે તો સવિકલ્પ પણ પ્રગટ થાય છે. તો એ જ્ઞાન નો સવિકલ્પ સ્વભાવ છે એ જાણે છે કે અત્યારે સવિકલ્પ પણમાં મારું પરિણમન પરિણમી રહ્યું છે. આવી કોઈ સ્થિતિ છે. અને શ્રદ્ધાનો સ્વભાવ નિયમથી નિર્વિકલ્પ છે. એ નિર્વિકલ્પનો અર્થ શું કે એ માત્ર એકને જ શ્રદ્ધા કરે, ચાહે પરને શ્રદ્ધે સંપૂર્ણપણે પરમાં અહમ કરે, પર તેજો સ્વને શ્રદ્ધે સંપૂર્ણપણે સ્વને શ્રદ્ધે કે સ્વતેજ, એવી શ્રદ્ધાની નિર્વિકલ્પતા છે. એ નિર્વિકલ્પતા પણ શ્રદ્ધાનો સ્વભાવ છે. શ્રદ્ધાનો સ્વભાવ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ પણ શ્રદ્ધામાં અનુભવના કારણે પ્રગટ થાય છે. અને શ્રદ્ધામાં કોઈ સવિકલ્પ પણ નથી હોતું. જ્યાં તો કા મિથ્યાત્વ અને કા સમ્યકત્વ. સવિકલ્પ અને નિર્વિકલ્પ પણ અને સવિકલ્પ સ્વભાવ એ બધું જ્ઞાનમાં હોય છે. એટલે અહીંયા ભીદ શું કરવું છે, કહેવાનું તાત્પર્ય શું છે કે જ્ઞાન કોઈ પણ પર્યાયનું પરિણામ થાય, કોઈ પણ શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય, કાંઈ પણ પરિણમન ચાલતું હોય તો જ્ઞાન પોતે પોતામાં રહી અને બધું જાણ્યા કરે છે. શ્રદ્ધામાં સમયગ્રસ્ત થયું, શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે, ચારિત્રમાં સ્વરૂપાત્ર ચારિત્ર આવ્યું અથવા ચારિત્રમાં રાગ ચાલે છે, એવી એક જાણવાની સ્થિતિ જ્ઞાનની સવિકલ્પ સ્વભાવ હોવાને કારણે પ્રત્યેક સમયે ચાલે છે. અને આ સવિકલ્પ સ્વભાવ વાળું જ્ઞાન નિયમથી જ્ઞાયક સાથે અનન્ય છે. અને એ સવિકલ્પ સ્વભાવ વાળું જ્ઞાન છે એ લક્ષણ છે. સવિકલ્પ સ્વભાવ વાળું જ્ઞાન છે એ સાધન છે. એ સાધન ત્યારે એના કરતા રૂપી અહીંયા આત્માને કરતા કીધો, પણ એની દ્રષ્ટિએ કરતા ઉપર જાય ત્યારે ખરેખર વાસ્તવિક કરતા પણ જ્ઞાનનું એમાં બને. અને નહીતર એ આત્મા રાગનો કરતા બનતો હોય, એ રાગનો કરતા બનતો હોય ત્યાં સુધી અજ્ઞાની હોય. રાગનું કરતા પણ છોડી અને સાધન દ્વારા આત્માનું લક્ષ કરે અને દ્રષ્ટિએ કરતા થવા ઉપર જાય તો એ આત્મા રાગનો કરતા થતો હતો એ જ્ઞાનનો કરતા થઈ જાય અને દ્રષ્ટિ જ્ઞાયક ઉપર ચાલી જાય. ત્યારે પણ એવી સ્થિતિ થાય ત્યારે પણ ખરેખર જ્ઞાનમાં જેનું સવિકલ્પ છે, સવિકલ્પ સ્વભાવ છે, એ સવિકલ્પ સ્વભાવ આત્મા સાથે અનન્યપણે રહેલો હોય છે. એ સવિકલ્પ સ્વભાવમાં આ બધું જાણવું ચાલે છે. જેટલું 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 થાય છે ને, નિર્વિકલ્પ પણ થયું, સવિકલ્પ પણ થયું, શ્રદ્ધાએ અહમ કર્યું, ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્ર આવ્યું અથવા વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવ્યું અને રાગની પરિણતિ ઉત્પન્ન થઈ, બધું સવિકલ્પ સ્વભાવ આત્મા સાથે અનન્ય રહીને જાણે છે. શા માટે એવી રીતે સવિકલ્પ સ્વભાવ જુદો ને જુદો રહીએ છીએ? કારણ કે એ આત્માનું લક્ષણ છે, કારણ કે એ આત્માને પ્રગટ કરવા માટેનું સાધન છે. સાધન બિલકુલ અવરાતું નથી. જેમ ધ્યેય બિલકુલ અવરાતું નથી ભિખારી દ્રવ્ય, એમ સાધન પણ બિલકુલ અવરાતું નથી. કારણ કે લક્ષણ અને લક્ષ કદી જુદા પડતા નથી અને લક્ષણમાં લક્ષની સ્થિતિ કાયમ મોજુદ હોય છે. એટલે જ તો લક્ષણમાં જ્ઞાન છે અને એટલે જ તો લક્ષ છે તે જ્ઞાયક છે. જો જ્ઞાયક જ્ઞાન વગરનો થઈ જાય તો ખરેખર એ જ્ઞાનનો અંશ છે એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરવા માટે સમર્થ જ ન બની શકે. એટલે જ્ઞાનના અંશમાં કદી જ્ઞાયક ન હોય એવું બનતું નથી. એ ખરેખર એની વિદ્યમાનતા એવી છે કે જ્ઞાનમાં જ્ઞાયક જ પ્રતિજ્ઞા કરે છે, જ્ઞાનમાં ઉપયોગમાં ઉપયોગવાન જ પ્રતિજ્ઞા કરે છે. જ્ઞાન ક્રિયા છે અને જ્ઞાયક નિષ્ક્રિય છે. જ્ઞાયક નિશ્ચિય છે કે જ્ઞાન ક્રિયામાં નિયમ થી વેદન પૂર્વક જયારે જાણવામાં આવે ત્યારે અનુભૂતિ નો જન્મ થાય છે. જ્યાં સુધી વેદન ન હોય ત્યાં સુધી પણ જ્ઞાનમાં જ્ઞાયક જાણવામાં આવે છે ત્યારે ખરેખર પરોક્ષતા છે. અને જયારે એને સમજણમાં આવી જાય, ખ્યાલમાં આવી જાય કે આ જ્ઞાયક તો દર્શન લઈ ગયો છે અને હું રાગના દર્શન શા માટે કરું, પણ અત્યંત નિકટપણાને કારણે એ રાગ આના પ્રતિભાતિત થતો હોવાને કારણે અનંત ગુણોની અનંત પર્યાયો એક સાથે એકલા જ્ઞાનમાં પ્રતિભાતિત થાય છે. અનંત ગુણની અનંત પર્યાયો, કારણ કે જ્ઞાનમાં જાણવું છે, જ્ઞાનમાં સ્વચ્છતા છે. બીજા કોઈ ગુણમાં જાણવું કે સ્વચ્છતા નથી. સ્વચ્છ તો શક્તિની પણ સ્વચ્છતા કહેવામાં આવે છે, પણ એ સ્વચ્છ શક્તિની સ્વચ્છતા એ ખરેખર નિમિત્તપણે હોય અને જ્ઞાનમાં ઉપાદાન પણ એની સ્વચ્છતા ચાલુ હોય છે એવું અહીંયા જાણવું પ્લસ સ્વચ્છતા, એવો એક જ્ઞાનનો સ્વભાવ વધી ગયો છે. અને જેટલી પર્યાયોમાં જે પરિણમન થાય એ પરિણમન બધું અહીંયા જ્ઞાનમાં સ્વચ્છતાને કારણે ઝેડકા કરે છે અને જ્ઞાનના સ્વરૂપ સ્વભાવને કારણે અહીંયા જાણવું ચાલ્યા કરે છે. એમાં જે પરિણમન થયું એ પરિણમનમાં જયારે એ જ્ઞાન ચાલ્યું જાય છે, કોઈ પણ એક પરિણમન ને ઉદ્ધવ કરીએ છે અને અપરિણામી ને છોડે છે ત્યારે એ જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે. અને એ પરિણમન ને માત્ર સ્વચ્છતા રૂપે અહીંયા પ્રતિભાષિત થતું જાણી અને ગાયક તરફ આ ગાયક જ ઓછું એમ પરિણમી જાય છે ત્યારે એને અનુભવની સ્વસંવેદનની પ્રક્રિયા પ્રગટ થાય છે. અજ્ઞાન અને જ્ઞાન આટલા પોઈન્ટમાં અહીંયા જ છે. જ્ઞાનની સ્વચ્છતામાં અનંત ગુણ ની અનંત પર્યાયો પ્રતિભાષા છે અને જ્ઞાન અજ્ઞાયક પર્યાયો છે. આટલી મર્યાદા છે એ અનંત ગુણ ની અનંત પર્યાયો પ્રતિભાષા છે. એમાં 40 પેઢી પર્યાયમાં રાગ થયો, શ્રદ્ધાની પર્યાયમાં મિથ્યા પૂછ્યું. એ જ્ઞાનમાં જાણવું જ્યાં થાય છે ત્યાં જ એની શ્રદ્ધા વચક થાય છે કે મારા જ્ઞાનમાં આવી ગયું, આ બધું હું અશુદ્ધ થઈ ગયો, હું રાગી થઈ ગયો, હું મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. પ્રતિભાષિત થાય છે કયો, જ્ઞાનમાં જાણવું થાય છે કયો, એમાં કઈ ફરક નથી. પ્રતિભાષિત જ્ઞેયથી છે, જાણવું છે જ્ઞાનથી છે. તો એ જાણવું થાય કે ઓલા પદાર્થો પ્રતિભા છે, પણ એનું લક્ષ્ય ક્યાં છે, એની જાણવાની સ્થિતિ જ્ઞાનમાં એની નિર્ણયની ભૂમિકા શું કામ કરે છે, એવી નિર્ણયની ભૂમિકા જો એની પલટાવા માંડે તો નિર્ણય થઈ જાય કે આ તો બધું ઝળકે છે, આ તો બધી ઝળકન છે, આ તો જ્ઞેયો છે, આ તો ચૈત્ય ભાવ છે, હું તો ચેતક ભાવ છું, ચેતક ભાવ ને ચૈત્ય ભાવ તો પ્રસક છે, આ તો મારી નિકટ છે, આ મારામાં નથી આવી ગયા, આ નિકટતાને કારણે એ હું નથી કે એ મારામાં નથી આવી ગયા કે હું ત્યાં ગયો નથી, એમ નહીં જુદાય ત્યાં એને ખ્યાલમાં આવી જાય ત્યાં લક્ષણ છે. એ લક્ષ સાથે અનન્ય હોય છે, લક્ષ સાથે અનન્ય હોય છે એટલે ત્યાંથી જ છૂટે છે. ત્યાં એ લક્ષ સાથે અનન્ય પણ છે એ આવિર્ભાવનું પૂર્વ થઈ જાય છે. આવિર્ભાવનું પૂર્વ થયું એનું નામ અનુભૂતિ છે, એનું નામ સમય જ્ઞાન છે, એનું નામ સમય દર્શન છે. આ જ પોઈન્ટ છે. આ પોઈન્ટે જીવ પ્રત્યેક સમયે ભૂલે છે. પ્રત્યેક સમયે આ પોઈન્ટ ઉપર અનંત ગુણની અનંત પર્યાયનું પ્રતિભાષણ જોઈને એ પર્યાય મારી, એ પર્યાયમાં રાગ થયો એ મારો, આ રાગ તો હું ન કરું તો કોણ કરે, કઈ ચડવા તો રાગ થાય મારી પર્યાયમાં થાય છે. જ્ઞાન કરવાના બાના નીચે પણ શ્રદ્ધામાં એકત્વ કરે છે. ત્યાં જ્ઞાન કરે ત્યાં સુધી જુદો વિષય અને એકત્વ કરે જુદો વિષય. જ્ઞાન તો થાય ને એને ખબર પડે કે કોઈ મુમુક્ષુ આત્માર્થી હોય એ કઈ રાગ ને એમ ન વિચારે કે આ તો પૂતગલ જ છે, મારી પર્યાયમાં થતું એમ કોઈ નથી. પર્યાયમાં થતો હોવા છતાં એ મારો ભાવ નથી, કારણ કે મારા લક્ષ્ય નથી થયો, મારામાંથી નથી આવ્યો, મારા કારણે નથી થયો, નીકળી જાય છે માટે તે મારો ભાવ નથી. થાય છે પર્યાયમાં, પણ મારા સ્વભાવને ચૂકે ત્યારે પર્યાયમાં થાય છે. મારા જ્ઞાનના રક્ષણમાં જો મારા સ્વભાવને યાદ કરું તો અહીંયા વિતરાગતા જોવા મળે છે અને મારા જ્ઞાનમાં મારા સ્વભાવને યાદ ન કરતો એટલે ત્યાં મને રાગ દેખાય છે અને રાગ દેખાય છે ઝળકે છે. ત્યાં એની પ્રવૃત્તિમાં રાગ મારો, શરીર મારું, કાર્ય મારા, પ્રવૃત્તિ મારી એમ કરી કરીને હું કરું એ જ અજ્ઞાન છે. સકટ નો ભાર જેમ શ્વાન તાને દ્રષ્ટાંત આપતા હતા કે ભાઈ કૂતરાને એમ થાય કે ભાઈ આ કાળ ઊંચાઈ છે અને હું એની નીચે છું, પૂંછડી અડતી હોય અને એમ થાય મારાથી ગાડું ચાલે છે, સમજ્યા? તો એમાં એને ખજવાડાઈ ગઈ કૂતરાને, તો ઊભું રહી ગયું, ગાડું ચાલતું જોયું કે આ ગાડું તો મારી મારા વગર ચાલે છે, હું તો કરતા છું ને. ત્યાં એને સમ્યક દર્શન થઈ ગયું. શું થયું? સમ્યક દર્શન થઈ ગયું. તિર્યંત ને આવી રીતે કરતા બુદ્ધિ છૂટે છે. આપણે તો મનુષ્ય છીએ, આપણે બહુ વિચાર કરવાની જરૂર છે ભાઈ. આ ગુરુદેવ આવો માર્ગ બતાવી ગયા અને આપણે કરતા બુદ્ધિ હું કરું મારાથી જ થાય, શાસ્ત્ર બનાવ્યું તો કોઈ તો મેં કહ્યું, અરે ભાઈ તું કરનાર નથી, ખરેખર તો તું એનો એકાંતે જાણનારી નથી, તું તારા જાણનારને છોડી તો તારું લક્ષ ત્યાં જ આપે, એમ તું વિચાર કર, એમ તારા જ્ઞાન લક્ષણ ને ઉદ્ધો કરીને નાયકમાં જા, તો ખરેખર રાગ હોવા છતાં તને ખરેખર રાગમાં એકત્વ નહીં થાય, રાગ તને ભીનપણે ભાસે એમ પણ નહીં, ભીનપણે ભાસે છે એનો મતલબ કે રાગ ભાસે છે, આત્મા નથી ભાસતો, એમ સ્વરૂપ નથી એવું, મને ભીનપણે ભાસે છે એટલે તને અભિનંદ છે, નાયક અભિનપણે વાંચે છે ત્યાં તું નથી આવતો, અને જ્યાં ને ત્યાં તને રાગ જ યાદ આવે છે, એનો અર્થ જ એમ છે કે તારી રાગની એકત્વ બુદ્ધિ છૂટવાનો સ્વકાર હજી પ્રગટ થવાની વાર છે. એટલે આ રાગ છે, પર્યાયમાં હોય છે, પરના લક્ષે થાય છે, મારું લક્ષણ નથી, મારું જ્ઞાન લક્ષણ છે, એમાં નાયક જ વિદ્યમાન છે, એવી ધૂન જ્યાં સુધી એને ન લાગે ત્યાં સુધી રાગ છે ને એ જુદો, એને હોવા છતાં એને જુદો નહીં ભાવશે. એટલે જ્ઞાન લક્ષણ અને નાયક આખી વ્યવસ્થા એમાં જ રહેલી છે. એટલે અહીંયા આ સાધનની વાત બહુ અગત્યની 294 ભાષામાં બતાવે છે કે નિકટતાને લીધે એક જેવા લાગે છે, એક ધ્યાનથી બિલકુલ ગુરુજીના પ્રવચન સાંભળવાના ઉપર ખૂબ સારા પ્રવચનો છે, ગુરુદેવના પ્રવચન સાંભળવાને એક ગાથા પસંદ કરવી, હું કેટલા વખત થી કઉ છું આ ટીવીઓમાં, એક ગાથા પસંદ કરો કોઈ, આખું સરળ સમયસર તો સાંભળવું જ જોઈએ. ગુરુદેવે 19 વાર વાંચ્યું, એને કઈ કારણ હશે ત્યારે વાંચ્યું હશે ને 19 વાર, આખું સરળ તો સાંભળવું જ જોઈએ. સરળ જેને સાંભળ્યું હોય ને આખું, એને એક ન્યાય અંદર વ્યવસ્થિત ન બેસે, એની સ્થિતિમાં ડામાડોળતા બહુ હોય, એને આગળ પાછળ નું અનુસંધાન ખ્યાલ ના આવે, હરિક થાય છે રાગ પૂતગલ નો કે હરિક થાય છે કે રાગ પર્યાયમાં થાય છે એમ છે, તો એને ખબર ન પડે આમાં શું કહેવા માંગે છે, આખું સાંભળવું જોઈએ. પણ કોઈ ગાથા તમને પસંદ હોય, એ ગાથા તમે જયારે સાંભળો તો તમે ગુરુદેવના જેટલા પ્રવચનો એટલા સાંભળી ગયો, 13 વાર, 15 વાર, 16 વાર, 17 વાર, 18 વાર, 19 વાર બધા સાંભળી ગયો, પછી એની એક નોટ બનાવો, એમાં તમે લખો કે ક્યાં વિષયનો કયો ન્યાય કઈ વખતે આવ્યો છે. દરેક વખતે તમને અલગ અલગ ન્યાય દેખાશે, એમાં ગુરુદેવ એટલું બધું સ્પષ્ટ કર્યું છે, એટલું બધું સ્પષ્ટ કર્યું છે. આપણે ગુરુદેવને સાંભળવાનો ઉદ્યમ ખૂબ રાખવાની જરૂર છે. જો એવી રીતે ઉદ્યમ ચાલુ થાય તો એક ગાથા તમે એક વાર આવી રીતે સાંભળીને તમે વિચારો, તમે નોટ બનાવો અને એમાં પોઈન્ટ તારવો, પછી એ ગાથા તમને જિંદગીભર ભૂલાય નહીં. કોઈ વિદ્વાન અહીંયા આવીને લે ને, તમને એની ખબર પડી જાય કે આ વિદ્વાન બરાબર લે છે કે નહીં. આમાં પરીક્ષા પ્રધાની બહુ થવું પડે, ખાલી આજ્ઞા પ્રધાની નો માર્ગ નથી. આ નાની હંમેશા કહેતા હોય છે કે પરીક્ષા પ્રધાની થાવ, 5મી ગાથામાં લખ્યું આચાર્ય ભગવાને કે પરીક્ષા કરીને પ્રમાણ કરે છે. ખાલી એમ કે હું તને કઉ છું એટલે સાચું જ છે, હું કઉ છું એ તો સાચું જ છે, પણ તું પરીક્ષા કરીને તારા આત્માને મેળવવા માટે પરીક્ષા કરજે અને એનાથી પ્રમાણ કરજે કે આમ જ છે, તો જ તારું કલ્યાણનો માર્ગ ખુલશે, તો જ તને આત્મ અનુભૂતિ થશે. એવી આમાં આચાર્ય ભગવાન સુધી ગુરુદેવશ્રીએ આ ગાથામાં વર્ણન કર્યું છે. લક્ષ અને લક્ષણ બે જ ચર્ચા આમાં મહત્વની છે, અને એ લક્ષ લક્ષણ જેને બેસી જાય છે, એને પકડાઈ જાય છે, એને રાગને દૂર નથી કરવો પડતો, એને રાગને જુદો પાડવો નથી પડતો, કારણ કે એને રાગ દેખાતો જ નથી, એને લક્ષને લક્ષણ જ દેખાય છે. એની એકની એકાગ્રતા કરતો પરિણામે એનું નામ જ ખરેખર અનુભૂતિનો અવકાશ છે. આવું સ્વરૂપ સમજી સર્વ કવિજીઓ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગળ ભાવના. અત્યારે આપણે